સોળ બાર ચોર્યાસીના પૂજ્ય ભાઈશ્રીનું સમયસાર ગાથા 109-112 ઉપર પ્રવચન.
Got it now. Thank you. રાજકોટમાં મોરબી લાલચંદભાઈનું શ્રી સમયસર કૌશિકા ઉપરનું પ્રવચન શનિવાર તારીખ 22/12/84. પરિણામી છે એનો ઉત્તર સમય
ઉદ્ભવ સ્વયં પોતે પરમે છે એને કોઈ પરિણમાવી શકતું નથી, એનામાં પરિણમન શક્તિ છે, તેથી ઉદ્ભવ દ્રવ્ય પરિણામી છે. સ્વયં પોતાની વેરે ભગવત કર્મનું પરિણમે છે. નાના વર્ણાદિ આ પ્રકારના જે જળ કર્મ છે એનો કરતા આત્મા નથી, એનો કરતા કોણ છે એના ઉત્તરમાં ટૂંકામાં એક યુતિ કરું. 63 નંબરનો સવાલ. ત્યાં આપણે તો 4 ગાથા સમયસારને લઈને એમ આપણે પ્રાચાર કરો કે આત્મા અકર્તા છે અને ઉદ્ભવ દ્રવ્ય ઉદ્ભવ પરિણામને કરે છે, એ ઉત્તર 4 ગાથામાં આપ્યો. આત્મા કરતા નથી, કર્મ બંધાય છે એનો કરતા આત્મા નથી. એમ કે જે સ્વયં પોતે કરતા કર્મ રૂપે પરણે તો એને બીજાના કરતાપણાની અપેક્ષા હોઈ શકે નહીં. સિદ્ધાંત ન્યાય વસ્તુની જે શક્તિ છે પરિણમન શક્તિ છે જ નહીં, પછી વિભાવ હોય કે સ્વભાવ રૂપે પર્યાયનું પરિણમન જે શક્તિ છે પ્રત્યેક પદાર્થની એ શક્તિ બીજાની અપેક્ષા રાખતી નથી. એક નિયમ બન્યો એ સમયસારમાં છે કે વસ્તુ જે છે એની જે શક્તિ છે પરિણમવાની એ પોતાથી છે, કોઈ એને પરિણમાવતું નથી. એમ ઉદ્ભવ દ્રવ્યમાં પણ એ પરિણામી છે, અપરિણામી નથી. અપરિણામી હોય તો જીવ કર્મને કરે, જીવ ઉદ્ભવના પરિણામને કરે, પણ જીવ ઉદ્ભવના પરિણામને કરતું નથી. એમ કે ઉદ્ભવ પોતે જ જ્ઞાનાવરણાદિ આ પ્રકારના કર્મ રૂપે સ્વયં પરણવે છે, એનામાં પરિણમવાની શક્તિ છે. એને જીવ પરિણમાવે તો પરણવે, જીવ એના પરિણામે કરે તો આચાર્ય થાય એમ નથી. એમ કે ઉદ્ભવ દ્રવ્ય પોતે પરિણામી છે એ ન્યાય આપે છે. એમાં આજે તર્ક આવશે, આપણે તર્ક આવશે. તો એ કર્મરૂપે પરણે છે તો એમાં ભલે ઉપાદાન કરતા આત્મા ન હોય તો કઈ નહીં, કેમ કે પોતે સ્વયં પરણે છે માટે કોઈ એને પરિણમી શકે નહીં. ઉપાદાન પણે તો એનો કરતા નથી, પણ આત્મા નિમિત્ત કરતા તો ખરો કે નહીં, કે ના નિમિત્ત કરતા પણ આત્મા નથી. કેમ કે પદાર્થની પોતાની જે પરિણમન શક્તિ પર્યાયમાં છે એ પર્યાય શક્તિથી એ દ્રવ્ય પરિણમ્યું છે. હવે એક સંબંધ છે નિમિત્ત નૈમિત સંબંધ, એક કરતા કરો સંબંધ ને એક નિમિત્ત નૈમિત સંબંધ. અહીંયા બે સંબંધનો પરિહાર કરવો છે કે આત્મા કરતાથીને ઉપાદાન પડે ઉદ્ભવ દ્રવ્યમાં વ્યાપક થઈને પથરીને ફેલાઈને એના પરિણામને કરી શકે નહીં. શું કહ્યું વિષય એવો જરા થોડો ગંભીર ગંભીરતામાં આપણે ઊંડાણમાં જવું છે, થોડું ઊંડાણમાં જવું. આ આત્મા છે એ આત્મા દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય, અને બીજું એક ખુદ ગુણના પરિણામો કરે તો આત્માનો નાશ થઈ જાય, તો આત્મા જળ બની જાય તો જળના પરિણામો કરે. માટે વ્યાપી રાખ ભાવે તો એટલે કરતા કર્મ સંબંધો તો ચેતન્ય અને ભૂતગલ રહીને અભાવ છે. આત્મા આ લાકડીને હલાવે એમ તો ત્રણ કાળમાં બનવાનું નથી. એમાં ચેતન આત્મા જ્ઞાતા જે છે સ્વભાવે એ કર્મ જળ બંધાય છે એને ભાંગનારો નથી, કેમ કે એમાં એ પકડતો નથી, જાતો નથી, વ્યાપક થતો નથી. તેથી તેની સાથે એને કરતા કર્મ સંબંધનો અભાવ છે, એટલે કે વ્યાપી વાપક સંબંધનો અભાવ છે. એક વાત બીજી વાતનો આયા નિષેધ કરવો છે કે આ આત્મા નિમિત્તપણે પણ એ જળ કર્મનો કરતા બનતો નથી. જો નિમિત્તપણે આત્મા એને કરે તો નિત્ય કરતાપણાનો દોષ આવે. હવે એમાં નિમિત્ત કરતા પણ કોણ બને એ પરમાણુ બંધાયેલો નિમિત્ત કરતા પણ કોણ બને એ અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ કદાચી એનો નિમિત્ત કરતા કહો, પણ ભગવાન આત્મા તો એનો નિમિત્ત કરતા બની શકતો નથી. આમ હું એનો નિમિત્ત કરતા પણ નથી એમ જે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો દ્રષ્ટિમાંથી અભાવ કરે છે એની દ્રષ્ટિ નિર્મળ પ્રગટ થઈ જાય છે. અને એની પર્યાયમાં યોગ અને ઉપયોગ એટલે કરવાની જે ઈચ્છા અને પ્રદેશનું કંપન એવો જે બે પ્રકારનો અનુભવ ભાવ એનો અભાવ થઈને અનુભવ થાય છે. માટે નિમિત્ત કરતા પણ આત્મા ખરેખર સદગુણના પરિણામમાં નથી. બે વાત થઈ. હવે ત્રીજી વાત આપણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે જ્ઞાનાવરણ આદિ કર્મ બંધાય છે એમાં ઉપાદાન કરે તો એ ઉદ્ગળ દ્રવ્ય એનો કરતા છે, પણ એનો નિમિત્ત કરતા કોણ એમ પ્રશ્ન થઈ શકે છે. તો ભાઈ એક પર્યાય છે એની નિમિત્તની અપેક્ષાથી જો તો નૈમિત્તિક દેખાય છે, પણ એક પર્યાયને ઉપાદાનથી જો તો ઉપાદે દેખાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. શું કહું ફરી નહીં, પાણીનો એક દ્રષ્ટાંત લઈએ આપણે, પછી ગુરુદેવ એક ચર્ચા કરી હતી ઇતિશ્રીમાં એ પણ આપણે લઈએ. પાણીનો દ્રષ્ટાંત, પાણી અગ્નિ છે એના નિમિત્તથી પાણીની પર્યાય ઉત્પન્ન થાય છે, એની યોગ્યતા અને નિમિત્ત બહુ અગ્નિ. તો એ અગ્નિથી નિમિત્ત સાપેક્ષથી જોવામાં આવે તો એ નૈમિત્તિક પર્યાય કહેવાય. પાણીની ઊની પર્યાય જે વિભાવ કે વિકૃત કારણો પર્યાયમાં એને નિમિત્તની સાપેક્ષતાથી નૈમિત્તિક કહેવાય. હવે એ નિમિત્તથી નિર્ભય એ પર્યાયને જોવામાં આવે તો એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. નિમિત્તથી નિર્ભય એ પાણી પૂરતે સ્વતંત્રપણે એની પર્યાયની યુગતાથી સત્સમયની યુગતાથી યુદ્ધ પર્યાય થઈ છે, એમાં અગ્નિનું નિમિત્તનું પણ દેખાતું નથી. અપેક્ષા એ કે એ નિમિત્તથી નિરપેક્ષ તત્વ જ્યારે સિદ્ધ કર્યું હોય તો એને ઉપાદાનની અપેક્ષાએ એ ઊંડી પર્યાય થઈ એને ઉપાદે કહેવામાં આવે. ઉપાદે એટલે ગ્રહણ કરવાનું જ નહીં, જેમ જ્ઞાયક સ્વભાવ અંતરસન્મુખ થઈ જાય ઉપાદે કે આશ્રય કરવો એનો ઉપાદેનો અર્થ નહીં લેવો. નિમિત્તની અપેક્ષા એ પર્યાયને નૈમિત્તિક કહેવાય, નિમિત્તથી નિરપેક્ષ લો તો એ પર્યાયને ઉપાદાનની અપેક્ષા એ ઉપાદે કહેવામાં આવે. એમ આ પ્રકારના કર્મ બંધાય છે એમાં નિમિત્ત કહો કે આત્મા એમાં નિમિત્ત નથી એ તો એનો નિષેધ કરવો છે. આત્મા એમાં નિમિત્ત થતો એ તો નિષેધ કરવો છે. આ વાત 62 શ્લોકથી શરૂ થઈ છે કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાથમ કરો કરતા આત્મા મોયમ વ્યવહારિણમ. આત્મા જ્ઞાન નહીં છે, જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે જ્ઞાન સિવાય બીજું શું કરે તે કઈ ન કરે. છતાં પણ કોઈ ભર પદાર્થ નું પરિણામ દેખીને ઉપાદાનપણે કરતા બુદ્ધિ કરે તો જ્ઞાની મોહી મિથ્યા બુદ્ધિ છે અને આત્મા એના પરિણામમાં નિમિત્ત થાય છે એમ જો માને તો પણ એ મિથ્યા બુદ્ધિ અજ્ઞાની છે. સમગ્રનો ભોગ એક ભંગ છે. આત્મા પરની સાથે સંબંધથી રહીત જ છે અને પરના સંબંધથી રહીત આત્માને જોતા એ આત્માની સુંદરતા સસમય પ્રગટ થાય છે. હવે એના સંબંધમાં કે આત્માને પરપદાર્થની સાથે કરતા કર્મ સંબંધ છે કે નહીં, કે નહીં કરતા કર્મ સંબંધ નથી તો આત્માનો નાશ થઈ જાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે નહીં, કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, કેમ કે આત્માને નિત્ય કરતાપણાનો નિમિત્ત કરતાનો લોક આવી જાય એ પણ સંબંધ નથી. હવે ત્રીજો જો સંબંધ જો આત્માને સગુણો સંબંધ નિષેધવામાં આવ્યો છે, કરતા કર્મ નિમિત્ત નૈમિત્તિકને જ્ઞાતા જ નહીં, હું સૂક્ષ્મમાં બીજા બોલમાં આપણે જરા સૂક્ષ્મમાં ઊંડામાં આવ્યું છે વિચારમાં કે આ આત્મા જ્ઞાતા છે અને આ મારું જ્ઞેય છે, એવું જ્ઞાતા જ્ઞેયના સંબંધનો જો અભિપ્રાય હું જોઈએ પણ જાણતા જ્ઞાનને સુખ થતું નથી. એક વાત, બીજી વાત એ કે આત્મા જ્ઞાન પણ છે અને જ્ઞેય પણ આત્મા છે. તારું જ્ઞેય જ્ઞાનની બહાર નથી, જ્ઞાનની બહાર જે છે એ તારું જ્ઞેય નથી. જ્ઞાનમાં જાણવાની શક્તિ પણ છે આત્મામાં અને આત્મામાં જણાવવાની શક્તિ પણ, આત્મા આત્માને જાણે જ્ઞાનમાં આત્મા જણાય એવું દેવનો ધર્મનું જ્ઞાન અને જ્ઞેયનું આત્મામાં રહેલું છે. એટલે જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય એ આત્મામાં છે, એટલે પરની હારે જ્ઞાતા જ્ઞેય સંબંધનો પણ પરમાર્થે નિશ્ચયને જોવામાં આવે તો અભાવ ધર્મનો નિષેધ કર્યો. હવે ચોથો મન દુઃખ કર્યું એના કરતા વધારે, આત્મા જ્ઞાતા છે અને આત્મા જ્ઞેય છે એવો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ બંધ છે. સંબંધ એ જ બંધ છે. હું જ્ઞાતા છું, મારો આત્મા જ્ઞેય છે, મારા આત્મા વડે મારો આત્મા જાય છે, એ અંદરમાં જ્ઞાતા અને જ્ઞેય એનો જો ભેદમાં એ રોકાણો તો ભેદના લક્ષે એની વિકલ્પની ઉત્પત્તિ થશે, એના નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ થશે નહીં. માટે ચોથો અંદરનો સદગુણ વ્યવહારનો સંબંધ એનો પરની આરે જાણવું દેખવું એ અસદગુણ વ્યવહારનો સંબંધ, અસદગુણ સંબંધ કાચાયો અને સદગુણ વ્યવહાર પણ નિષેધ કરીને અંદરમાં જાય ત્યારે અનુભવ થાય તો આત્મા પરનો કરતા ને પરનો નિમિત્ત કરતા એ તો અજ્ઞાન ભાવમાં જાય છે, એ તો અજ્ઞાન ભાવમાં જાય છે. જરા કડક ની પડે એવું છે સમજવા જેવું આવ્યું છે કે આ હું એ પર્યાયની શક્તિને કોઈની અપેક્ષા લાગુ પડતી નથી એવી એની પર્યાય શક્તિથી જોડે તારે નિમિત્તનું શું કામ છે. તો પર્યાયથી નિરપેક્ષ જે પર્યાય પ્રગટ થઈ પરથી નિરપેક્ષ તો એ પર્યાયને ઉપાદેય કહેવામાં આવે છે. નૈમિત્તિક નહીં, નૈમિત્તિકમાં નિમિત્ત તરફ લગ જાય છે અને ઉપાદેયમાં એની પર્યાયની સ્વશક્તિ સત અહેતુ તેનું જ્ઞાન થઈ જાય છે, એ કરતા પણ ભણી જાય છે. એ વિષય એક બીજીમાં અહીંયા મૂકો છે કે ઉદ્ભવ એટલે પરિણામી છે, સ્વયં સહજ કર્મરૂપ એટલે જ્ઞાનાવનાદિ કર્મરૂપે પરણે છે એ પરિણામ એનો સ્વતઃથી એની પર્યાયની યોગ્યતાનો ધર્મ છે. એમાં આત્મા નો રાગ નિમિત્ત થાય તો કર્મ નો રાગ એમ નથી, એ તો એનો બંધારણનો સહજ પ્રકાર છે. ત્યારે અજ્ઞાનીના રાગને નિમિત્ત કહેવામાં આવે છે. પણ અહીંયા તો એ ચાર ગાથામાં આત્મા અવકર્તા છે, ચિત કરવું છે, ઉપાદાન પણ એ પણ કરતા નથી ને નિમિત્ત પણ એ કરતા નથી, તો આત્મા જ્ઞાતા છે. તો જ્ઞાતા છે તો કર્મ નો જ્ઞાતા છે કે જ્ઞાયક નો જ્ઞાતા છે? અને કર્મ ને જો જાણવાનું હોય તો એને જાણતા જાણતા આત્મા કેવી જણા? માટે પૂર્વગ્રહ પરિણામી છે, ઉકાળવા જવાબ આપે છે. સ્વયં સહજ કર્મ રૂપે પરણવે છે. તો કોઈ એમ થાય કે રાજ રૂપે પરણવે તો એનો સ્વભાવ થઈ જશે કે હા અમને ઈષ્ટ છે. વિભાવ સ્વભાવ છે એનો, એ પર્યાય નો વિભાવ સ્વભાવ છે. એ કર્મ આવે છે માટે આ રાગ થાય છે, ને રાગ થાય છે માટે વાત કર્મ નો બંધ થાય છે એમ છે નહીં. કેવળ જ્ઞાન ની તત્સમય ની પ્રગટ થવાની લાયકાત થી થયું, એ કર્મ થી નિરપેક્ષ થયું છે. અને એને ઉપાદાન ની અપેક્ષા એ ઉપાધિ કહેવામાં આવે છે, કર્મ ના અભાવ ની અપેક્ષા એ નૈમિત કહેવામાં. માટે સ્વયં સહજ કર્મ રૂપે પરિણમે છે, એમાં આત્માના રાગ ની પણ અપેક્ષા નથી. રાગ છે તો જ આ પરિણમે છે એમ નથી. એની સ્વયં તત્સમય ની પર્યાય ની યોગ્યતા થી પૂતગલ પરિણામી હોવાથી એ જ્ઞાનાવરણાથી કર્મ રૂપે પરિણમી જાય છે. 64 નંબર નો કળશ આટલું તો જે હાલી ગયું, તો આપણું લેસન એ પાછું થોડુંક આપણે આજનું કહ્યું. 64 નંબર કળશ ભાઈ બહુ
સ્વભાવભૂતા પરિણામશક્તિ તસ્યાંતિતાયાં સ કરોતિ ભાવમ યમાત્મનઃ તસ્ય સ એવ કર્તા.
પરિણામ શક્તિ મૂળમાં પાક છે, દ્રવ્ય શક્તિ નહીં પણ પરિણામની પણ શક્તિ. પરિણામ પણ સત છે, દ્રવ્ય સત, ગુણ સત, પરિણામ પણ દ્રવ્યના પરિણામ સત છે. નિમિત્ત થી જો તો સહેતુ છે, નિમિત્ત થી નિરપેક્ષ જો તો અહેતુ છે. આ રીતે નિશ્ચયથી મૂર્ત દ્રવ્યનો પરિણામ મન સ્વરૂપ સ્વભાવ અનાદિ નિધન અનાદિ અનંત વિદ્યમાન છે. ઉદ્ગલ દ્રવ્ય સ્વયં અનાદિ અનંત પોતે પરિણમીય છે. એક પરમાણુ સ્વયં પોતે પરિણામ સ્વભાવી હોવાને કારણે એ સ્વયં પરિણમે છે. એ બે ગુણ ચિકાસ અને સામે ચાર ગુણ ચિકાસ એમાં જે સ્કંધ થાય છે અને અહીંયા બે ના ચાર ભાવ પ્રગટ થાય છે વર્ષના, એ પોતાની પર્યાયની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે. એ પરમાણુ સ્કંદમાં ગયો માટે ચાર ગુણ અધિક અહીંયા થઈ ગયા એમ છે, ને કેમ કે એ પરમાણુ સ્કંદના પરમાણુને અડતો નથી, તેથી એમાં કારણ કાર્ય પણ કરતા કર્મ પણ ઘટી શકતું. શું કહ્યું? આ બધી વાત ગુરુદેવ આપણને કહી ગયા છે, હો આ બધું ગુરુદેવના વ્યાખ્યાનમાં છે. પણ સંયોગથી જોવાની ટેવ થઈ છે. દ્રવ્યનો સ્વભાવ શું એ રીતે જોતા જોવાની ટેવ નથી, અને અહીંયા સુધી ન પહોંચે તો પર્યાય સ્વભાવથી તો જો કે એ પર્યાય સ્વભાવથી બે ગુણ જે ચિકાસ થઈ એક પરમાણુમાં અને સામે બીજો સ્કંદ ચાર ગુણ વાળો છે ચિકાસ વાળો, એક પરમાણુ એમાં ચોટી જાય છે તો એ પરમાણુ ચોટતા એનો યોગ થતા અહીંયા બે ગુણ ને બદલે ચાર ગુણ પ્રગટ થઈ જાય છે. પણ એક પરમાણુ બીજા પરમાણુ ને અડતો જ નથી તો એને કારણે આ ચાર ગુણ થયા એમ છે નહીં, સ્વતંત્રપણે પરિણામ ની શક્તિ પરની અપેક્ષા રાખતી નથી. પરમાણુ ની સ્વયં શક્તિ થી ચાર ગુણ અધિક પ્રગટ થઈ ગયો છે એનો પર્યાય. હા, એ સ્કંદ માં જોઈ છો એનો યોગ છો માટે અહીંયા ચાર ગુણ અધિક થયા એમ છે. કેમ કે એક પરમાણુ બીજા પરમાણુ ને અડતો જ નથી, સ્પર્શ કરતો નથી, ચૂમતો નથી, છૂતો નથી, તો બે વચ્ચે કરતા કર્મ સંબંધ પણ નથી અને બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખરેખર નથી. ત્યારે પર્યાય ની શક્તિ ખ્યાલમાં આવે, એટલે નિમિત્ત ના માને પણ એને પરાધીનતા નો જ અનુભવ થયા કરશે. દ્રષ્ટિમાં સ્વાધીન તત્વ નહીં આવે, પર્યાય નું સત છે એમાં પરિણમન સ્વરૂપ સ્વભાવ. સંસ્કૃતમાં જે પરિણામ શક્તિ દ્રવ્ય શક્તિ તો છે ત્રણેય કાળ, પણ પરિણામમાં પણ એની શક્તિ છે. શક્તિ એટલે યોગ્યતા, શક્તિ એટલે તત્સમયની પર્યાય ધારી રાખેલો ધર્મ. પરિણમન સ્વરૂપ સ્વભાવ અનાદિ દિધન વિદ્યમાન છે. દ્રવ્ય છે, દ્રવ્ય પરિણામી છે, એમ પૂતગલ દ્રવ્ય પણ પરિણામી છે. પરિણામી હોવાથી જ્ઞાનાવરણ આદિ રૂપે ભણી જાય છે, એમાં જીવના નિમિત્તની અપેક્ષા નથી. આ મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યા તો રાજ્ય સુખે પરણે છે, માટે કર્મ બંધાય છે આના કારણે. આ કારણ ને માં કાર્ય એમ છે નહીં. કેમ કે પરિણામ શક્તિ સ્વતંત્ર પણે છે, પરિણામ સ્વરૂપ સ્વભાવ. સ્વભાવ કયો પાછો? અનાદિ નિધન એટલે અનાદિ અનંત વિદ્યમાન છે. પરિણમતા દ્રવ્યને કોણ પરિણમાવે? અને પરિણમનની શક્તિ ન હોય એને કોણ આપે શક્તિ પરિણમવાની? બધા ન્યાયોથી ભરેલા કર્તા કર્મ અધિકારમાં પાઠ છે. કેવો છે? સ્વભાવતા સહજરૂપ છે. આ ભૂતગળ સ્વયં પોતે પરિણમે છે, એ એનો સહજ પરિણમવું એનો સ્વભાવ છે. ટકીને બદલે છે, પરમાણુ ધ્રુવપણું કાયમ રાખીને એની પર્યાયના પલટા સહજપણે થયા કરે છે. એમાં નિમિત આવે તો એ પરિણમન થાય, અને નિમિત અમુક પ્રકારનું આવે તો પરિણમનમાં ફેરફાર થઈ જાય એમ છે નહીં. એકદમ પ્રત્યેક પદાર્થના દ્રવ્ય ગુણ અને પર્યાય એને તું એક વખત સત નિરપેક્ષ જો તો કરતા બુદ્ધિ છૂટી જશે. વળી કેવો છે? નિર્વિઘ્ન છે, નિર્વિઘ્ન રૂપ છે. આમાં કઈ વિઘ્ન આવતું? ઉદ્ગલ સ્વયં અનાદિ અનંત પરણે છે, એમાં કોઈ બાધા પહોંચાડી શકતું નથી. કેમ કે વસ્તુનો જે સ્વભાવ હોય એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. પરણમે અનાદિ અનંત પરણે છે, એમાં એક સમય તો કેવું નિમિત્ત આવે કે એ પરિણામ ને પરિણામ તો બંધ કરી દે. એવી કોઈ શક્તિ છે જગતમાં કે કોઈ એવી શક્તિ નથી? કેમ કે વસ્તુનો જે સ્વભાવ છે એ સ્વભાવને કોઈ રોકવા સમર્થ નથી. નિર્વિઘ્ન રૂપ છે તે પરિણામ શક્તિ લ્યો છે. તે પરિણામ શક્તિ હોતા પરિણામ શક્તિ બીજો કરે છે એમ છે નહીં. નિમિત્તથી પરિણામમાં ફેરફાર થાય છે. નિમિત્તથી સારા પરિણામ, સારું નિમિત્ત હોય તો સારા પરિણામ થાય, અને કોઈ નબળું નિમિત્ત હોય તો નબળા પરિણામ થાય એમ છે નહીં. એ દેખાય છે સંયોગથી જોતા એવું દેખાય છે. સંયોગ થી જોતા એવો પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસ અજ્ઞાન છે. અને વ્યવહાર થી કહેવાય પણ છે, કહેવાય પણ એમ કે સારા માણસો સંગ કરવો શાન ના આવે તો. પરિણામ જે સારા દેખાય છે એ પરિણામ શક્તિ થી છે, એ નિમિત્ત થી છે નહીં. એ બધા વ્યવહારના ઉપચારના કથન. વ્યવહાર ને સગળો અવતાર છે. હોય ખરો, આવે ખરો, પણ એનાથી કઈ થાય નહીં. તીર્થંકર ભગવાન ની સભામાં આ આત્મા ગયો અનંત બાર. કેમ રખડે છે? ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ નિમિત્ત કોણ? તીર્થંકર અર્યન, દેવાદી દેવ ત્રણલોક નો નાથ, દિવસની સાંભળી. અરે લગ્ન દિગંબર મુનિ કોણ થયો ને નવમી ગ્રીવિકે કોણ ગયો? 11 એમ કોણ ભણ્યો? સાક્ષાત તીર્થંકર સભામાં બેઠો. પણ એ જીવની પરિણામ શક્તિ થી પરિણામ થાય છે, નિમિત્તે કઈ થતું નથી. નિમિત્ત કિંચિત કરશે, નિમિત્ત હોય ખરું પણ નિમિત્ત કઈ નથી. આ ગજબની વાત છે. તે પરિણામ શક્તિ હોતા આ તો ઉપાદાન બે પ્રકારના છે, ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. હવે જયારે ક્ષણિક ઉપાદાન પર્યાય ને કહીએ, ઉપાદાન શબ્દ લાગુ પડે ત્યાં કોઈ પરની અપેક્ષા હોઈ શકે નહીં. ઉપાદાન કોને કહેવાય? સશક્તિ પર્યાય, સશક્તિ સ્વયં. તે પરિણામ શક્તિ હોતા ઉદ્ગલ દ્રવ્ય પોતાના અચેતન દ્રવ્ય સંબંધી જે પરિણામને કરે છે, જે પરિણામને કરે છે ઉદ્ગલ દ્રવ્ય, તે પરિણામનું કર્તા થાય છે. કર્તા કર્મ એક દ્રવ્યમાં છે. ઉદ્ગલ દ્રવ્ય પોતાના પરિણામને કરે છે અને પોતાના પરિણામને કરે એમાં પરની અપેક્ષા આવતી નથી. સ્વતંત્રપણે કરે તે કરતા અને કરતાનું ઈષ્ટ તે કર્મ. ઉદ્ગલ દ્રવ્ય તે પરિણામનું કરતા થાય છે. ભાવાર્થ આમ છે કે ટટ્ટું મારે છે, હવે એમાં આત્માનો કઈ હાથ નથી. કર્મ બંધાય છે એમાં આત્મા કારણ નથી. આ ઊંચા પ્રકારની જરા વાત છે. અહીંયા આત્માનું નિમિત્તપણું જે અંદર અનંતકાળથી સલ્ય પડ્યું છે કે જ્ઞાનાવરણ કર્મ બંધાય, એમાં મારી દશામાં થતો રાગ એમાં નિમિત્ત છે. એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, એની દ્રષ્ટિ સંયોગ ઉપર ગઈ, એની દ્રષ્ટિ બંધાય છે કર્મ એના ઉપર ગઈ અને એમાં હેતુ પોતાને બનાવ્યો. એ સ્વયં બંધાય છે, રાગ સ્વયં થાય છે, રાગ ને જાણનારું જ્ઞાન પણ સ્વયં થાય છે, જ્ઞાયક ભગવાન પણ સ્વયં રહેલો છે. બધું સ્વયં સિદ્ધ છે એમ જાણે તો એને કરતા બુદ્ધિ છૂટી ને અકર્તા એવું જ્ઞાયક આત્મા જ્ઞાતા દ્રષ્ટિમાં આવી જાય. ચાર ગાથાનો આ ટોટલ છે. ચાર ગાથા ઘણી ઊંચી. એક ભાઈએ કહ્યું તો મમુક્ષુભાઈ આપણા, આના પછી 320 ગાથા લઈએ તો અકારક ને અવેદક નું ચાલુ. એ માગણી કરી હતી. પછી વિચાર એમ આવ્યો કે આ આપણી કળષ્ટિકા ચાલે છે એમાં પાછો મોટો આતરો પડી જશે, એટલે ઓલી 320 ગાથા જયારે આવશે સમયસાર ની, આમાં 320 ગાથા નો શ્લોક, ત્યારે આપણે આરે લઈ લેશું એમ વિચાર આવ્યો. એટલે આ કન્ટિન્યુ બપોરનું ક્યાં ચાલુ રાખવાનું? શનિ રવિ બે દી ઈ તો ઈ ખાતા પૂરી ન થાય તો સેક્રેટરી છે ને એ તો ટેકો જ હોય ના પડે. ના રોજ તો નહીં, પણ હવે જો બધાની ઈચ્છા હોય તો 320 લઈ લઈએ. કિશોરભાઈ પણ કહ્યું
भाई पिटिया भाई तुम सुनी से
सनी
देवी કાલ થી 320 ગાથા એટલે ઓલા પાના પણ છે અને આપણે પુસ્તકે છપાઈ ગયા છે જે હમણાં અધ્યાત્મ પ્રવર્તન એમાં 320 ગાથા મૂળ છે મૂળ અનુવાદ છે અને બીજું એક જ્ઞાન ચક્ષુ બહાર પડ્યા છે અગાઉ એમાંય 320 ગાથા મૂળમાં છે એટલે બધા જેની પાસે પુસ્તક હોય એ લઈ આવે પાના હોય તો પાના લઈ આવે કેમ કે સામે પાઠ હોય ને તો વધારે ઠીક પડશે આત્મા જ્ઞાતા છે ઓમ કરતા નથી આ જૈન દર્શન નું રહસ્ય છે આત્મા કેવળ જ્ઞાતા છે ઓમ કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એ આત્માના સ્વભાવમાં હા કરતા ધર્મ છે આત્મામાં એનો પણ જ્ઞાતા કરતા ધર્મને કરે નહીં એને પણ કરતા ધર્મને પણ જાણે અકર્તા સ્વભાવને પણ જાણે યુગપત જાણે ખરો જ્ઞાન ચક્ષુ જાણનાર છે આ એ કરે ને ભેદે જ્ઞાનના સ્વભાવમાં નથી એ કરવાનો કાંટો એ અનંત સંસારનું કારણ છે કરવાનો અભિપ્રાય જ્ઞાતૃત્વ ને છોડીને કર્તૃત્વ પાછું છે એ અજ્ઞાન છે મોટું 320 ગાથા ગુરુદેવ આપણે ત્યાં અહીંયા લીધી અમારા પિતાશ્રી તો એમ કહેતા હતા કે આ 6-6 મહિને એક વાર આ ગાથા લેવા જોઈએ છે એમને બહુ આ ગાથાઓનો પ્રેમ હતો 320 ગાથા મૂળ રહસ્ય છે નાતા આત્મા છે એ બતાવું છે બસ કરતાપણાનું છે ઉતારું તે પરિણામનું કરતા થાય છે ભાવાર્થમ છે કે ટટુ માર્યો કે ઉદ્ગલ દ્રવ્ય સ્વયં જો પરિણમે છે તો એને એના પરિણામમાં જીવના દ્રવ્યની ગુણની કે પર્યાયની કઈ અપેક્ષા નથી સ્વતંત્રપણે પોતે પોતાના ભાવે પરિણમે એમાં પરની અપેક્ષા હોતી નથી વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી આવો એક સિદ્ધાંતનું સૂત્ર છે હમણાં સમયસારમાંથી બતાવ્યું વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી એમાં છે વસ્તુની જે શક્તિઓ છે એ પરની અપેક્ષા રાખતી નથી ધંધુભાઈ સાહેબ કે છે આપણા કે એક સિદ્ધાંત જો ખ્યાલમાં આવી જાય તો કામ થઈ જાય એ ગાથા છે 116-17-18-19-20 એમાં એની ટીકામાં વચમાં એક આ લીટી છે કારણ કે વસ્તુની શક્તિઓ અણુ 198 છે આમાં પણ એમાં ફેરફાર હશે કોઈમાં પણ ગાથા બરાબર 120 પછીની ટીકા અને એ ટીકાની 2, 4 અને 5 લીટી નીચેથી ટીકાની 5 નીચેથી ઉપર 2, 4, 6, 8, 9, 10 લીટી ઉપરથી કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી જો પરની અપેક્ષા રાખે તો શક્તિ ન કહેવાય રાગ થાય છે એ પોતાની વિભાવનું પર્યાયના વિભાવ સ્વભાવથી પ્રગટ થાય છે કર્મના ઉદયથી રાગ થતો નથી પરની અપેક્ષા રાખતી નથી ઉદય ભાવ પણ એને પર્યાર્થીનો અશુદ્ધ પારિણામિક પણ કહેવામાં આવે છે જ્ઞાનાવરણાદી કર્મ રૂપે જો ટોટો મેરો ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદી કર્મ રૂપે ઉદ્ગળ દ્રવ્ય પરણમે છે સ્વતંત્રપણે દ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદી રૂપે પરણમે છે એમાં કોઈ નિમિત્ત છે તારી નજર ક્યાં ગઈ ઉદ્ગળની પર્યાયની શક્તિ ઉપર તારી નજર નથી તારી નજર ગઈ નિમિત્ત ઉપર, ઉપાદાન ઉપર તારી નજર નથી. પીઠડિયા મર્મ છે, એ પરિણામ જે શક્તિ જ્ઞાન આવરણ આદિ જે કર્મ રચના થાય છે એમાં કર્મ વર્ગનામાંથી કર્મ રત્કણ કર્મ રૂપે થાય છે. સાતા આઠ પ્રકાર એની સ્વયં શક્તિથી થાય છે. પણ વિભાવ છે ને, વિભાવ પણ પર્યાય નો સ્વભાવ છે, યોગ્યતા ભાસ. ત્યારે પણ એમાં કઈ આત્મા નિમિત્ત ખરો કે નહીં? હજી આત્માને નિમિત્ત પણ એને જોવો છે, આત્માને નિમિત્ત પણ જોવો છે. પણ મારા જ્ઞાનમાં એક જ્ઞેય રૂપે નિમિત્ત છે કે જે સ્વતંત્ર એની શક્તિથી નાના વણાદિ રૂપે કર્મ પણ પરમી જાય છે. એમ જે જાણવું એનું નામ જ્ઞાતાગ્નિનો વ્યવહાર કહેવામાં આવે છે. હું એમાં નિમિત્ત, કોણ એમાં નિમિત્ત? નિમિત્ત થી નિરપેક્ષ વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. અરે તો વ્યવહાર નો લોભ થઈ જશે કે અમને ઈષ્ટ છે. શું કહ્યું? જો તેરમી ગાથા, હા તેરમી ગાથા કાઢો. સમયસર છે ને બધા નહીં હોય. કરતા કર્મ અટકે કા નિમિત્ત નૈમિત સંબંધ, કઈ પણ સંબંધ જોઈએ પરની આરે. કરતા કર્મ ન હોય તો કઈ નહીં. નિમિત્ત નૈમિત, નિમિત્ત નૈમિત ન હોય તો જ્ઞાતા જ્ઞાન નો, પણ સંબંધ પરની આરે એ વિસંવાદ થાય છે, ઝઘડો ઉત્પન્ન કરે છે, પર સમય થઈ જાય છે. તો તેરમી ગાથા નો ભાવાર્થમાં બહુ સારી વાત કરી છે. અગાઉના પંડિતો પણ પર્યાય થી પણ આ નવ તત્વો માં શુદ્ધ નહીં જોઈએ તો નવ તત્વો છે ખરા, નવ તત્વો છે ખરા સિદ્ધિરા, પણ શુદ્ધ નહીં જોઈએ તો જીવ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ રૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. આ એકાંત થઈ જશે એ સમયે એકાંત થશે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. પછી આગળ નીચે નીચેથી છઠ્ઠી લીટી નિમિત્ત નૈમિત્તિક ભાવ થી થયા હતા. આ પુણ્ય પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ નથી. આ પુણ્ય પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ નથી. ભાઈ લખેલું છે પણ છે ને, કઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવ થી થયા હતા. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો, દ્રષ્ટિમાંથી છૂટી ગયો, જ્ઞાનમાં ભલે રહી જાય પણ દ્રષ્ટિમાંથી નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ ઉદગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સ્થિત થઈ શકતી નથી. આખો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉડાડીને બે પદાર્થ જીવ ને ઉદગલ બેની સ્થિતિ કરી. પછી કર્તા કર્મ અધિકાર નો છેલ્લો કળશ કાઢો. કર્તા કર્મ અધિકાર નો છેલ્લો કળશ આ તો એકલી નિશ્ચયની વાત કરે છે. નિશ્ચય ની એટલે સાચી ગુરુદેવ છે, વ્યવહાર જાણવા લાયક છે પણ કઈ આદરવા લાયક નથી. 144 પછીની કળશ છે, 98 છે, ઘણી બધી 99 છે. 99 કળશ જો આપણે મોરબી ખેમચંદભાઈ બહુ બોલતા હતા, કરતા કરતા ભવતી ન યથા કર્મ કર્મ અપી નૈવ જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચ યથા પુદ્ગલો પુદ્ગલો અપી. કળશ બોલતા હતા, અચળ વ્યક્ત અને ચિત્ત શક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર આ જ્ઞાન રૂપી અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજલ્યમાન થઈ કે આત્મા અજ્ઞાનમાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. અને અજ્ઞાનના નિમિત્તે ઉદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી. વળી જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે અને ઉદ્ગલ ઉદ્ગલ રૂપ જ રહે છે. આખો બે પદાર્થની સ્થિતિ પ્રગટ કરી નાખી. સુપ્રીમ કોર્ટનો ફેસલો પછી એના પર કોર્ટ આ સર્વજ્ઞ ભગવાનની કોર્ટનો ફેસલો છે. નાના વર્ણાદિ કર્મ રૂપે ઉદ્ગલ દ્રવ્ય પ્રણમે છે અને તે ભાવનો કરતા ઉદ્ગલ દ્રવ્ય થાય છે. હવે પાંસઠ ભાઈ પાંસઠ કલ બોલો.
સ્વભાવ ભૂતા પરિણામ શક્તિ સસ્યાં સ્થિતાયાં ચ કરોતિ ભાવમ યમ સ્વસ્ય તસ્યૈવ ભવેત્ સકર્તા.
ખંડાનિષેધ અર્થ જીવ વસ્તુની અર્થાત ચૈતન્ય દ્રવ્યની જીવ એટલે કહો કે ચેતન દ્રવ્ય કહો એક જ વાત છે. જીવ વસ્તુની અર્થાત ચેતન દ્રવ્યની પરિણામ શક્તિ અર્થાત પરિણામ રૂપ સામાન સામર્થ ઉમાય ઉદ્ગલની પરિણામ શક્તિ વાપરો તો શબ્દ જીવમાં પણ પરિણામ શક્તિ વાપરો પર્યાયની પરિણામ શક્તિ છે. આ એ શક્તિ પોતાથી પર્યાય થાય છે. એ જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ જ્ઞેયથી થતી નથી. એ પર્યાયનો સકાર સ્વતંત્રપણે પર્યાયની સ્વતંત્ર જાણવાની શક્તિથી પ્રગટ થાય છે. એ કર્મથી તો થતી નથી, શાસ્ત્રથી તો જ્ઞાન થતું નથી, એ નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ તો નથી, પણ ત્રિકાળી દ્રવ્ય છે તો અહીંયા જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એની પણ અપેક્ષા નથી. આ પરિણામ શક્તિ છે. પરિણામ શક્તિ અર્થાત પરિણામ રૂપ સામર્થ અનાદિથી વિદ્યમાન છે. આ જીવ દ્રવ્ય અનાદિ અનંત પરિણમે છે. એક સમય પણ એવો ન હોય કે એ પરિણમ અને એનું અટકી જાય એમ એક સમય પણ બનતું નથી. એવું દ્રવ્યનું સહજ છે. સહજ એ સ્વભાવ છે એનો. ઉત્પાદ વેદ્યુત્તમ સાથે પરિણામી દ્રવ્ય છે. પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ આત્મા પરિણામી છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા અપરિણામી છે. એવું દ્રવ્યનું સહજ છે. જે શક્તિ સહજરૂપ છે એ પર્યાયની પરિણમન શક્તિ એ સહજ સ્વભાવભૂત છે. કોઈ નિમિત્ત આવે તો એ પર્યાયમાં ફેરફાર થાય. 10 ડિગ્રીનું જ્ઞાનનું ઉઘાડ થવાનો હતો અને તીર્થંકર ભગવાનની વાણી આવી માટે 10 ડિગ્રીની 20 ડિગ્રી ઉઘાડ થઈ ગયો એમ છે નહી. કેમ કે એક એક સમયનો હિસાબ છે. એ 10 ડિગ્રીની 15 ડિગ્રીનો ઉઘાડ થાય કે 15નો 20નો થાય તો પણ એની પર્યાયની સ્વતંત્રપણે સહજ શક્તિથી થાય છે. નિમિત્તથી થયું એ તો ઉપચારનું કથન છે. નિમિત્તથી કઈ બની શકતું નિમિત્ત ઉપાદાનને અડતું નથી સ્પર્શતું નથી. દેશના લબ્ધિનું જે શબ્દ છે દિવ્ય ધ્વનિ એ દિવ્ય ધ્વનિ આત્માને અડતો નથી. અલૌકિક અપૂરો વાત છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એને પણ તોડતા અંદરનો જ્ઞાતાગ્નિ સંબંધ થઈને બહારનો જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઉભો પછી થાય. ઘરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તોડીને એ ઉપયોગ આત્મસન્મુખ જ્યારે થાય ત્યારે આત્માનો અનુભવ થતા આત્મા જ જ્ઞાતા આત્મા જ જ્ઞેયને આત્મા જ જ્ઞાન એમાં ભેદપણે જ્યારે પરણમે નિશ્ચયથી પોતાનું જ્ઞાયક આત્મા જ્ઞાનમાં નહીં થાય ત્યાર પછી પર પદાર્થ જે જાણવામાં આવે તેને વ્યવહાર કહેવામાં આવે. નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. અજ્ઞાન ને ભ્રાંતિ છે. એક પુસ્તકમાં નીકળ્યો છે શ્લોક બહુ સારો. ન્યાય દીપિકા કરીને પુસ્તક છે ન્યાયશાસ્ત્રનું. એમાં એવો એક શ્લોક નીકળ્યો કે ઇન્દ્રિય પોતાને જાણવા અસમર્થ છે માટે તે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતો નથી. યાદ ના આવ્યું નકર બતાવો તમને આપણે ઘેરે પીરું. જે જ્ઞાન પોતાને જાણવા અસમર્થ હોય એ જ્ઞાન પરને જાણી શકતો નથી. એટલે કે નિશ્ચયથી જ્ઞાન પોતાને જાણતા પર જણાય તેને વ્યવહાર કહેવામાં આવે. જણાય હિંમતભાઈ કે જાણે એમની પરને ચર્ચાથી ઘેરે જંબાયેલા હતા, જાણે છે આને ઘડિયાળ ની એમ નહી, ઘડિયાળ જણાય છે જ્ઞાન માં. શું કહ્યું? એવું દ્રવ્યનું સહજ છે. અરે સાધર્મી જીવોને તો તત્વ ચર્ચા અદિષ્ટ છે. આ બીજી ચર્ચાઓથી આત્માને શું લાભ છે ભાઈ? પ્રસંગે વાત આવી જાય કાનો પર તો આવી જાઓ, પણ એમાં કઈ આત્માનું હિત છે નહીં. સાધર્મી જીવોને ટોડરમલજી સાહેબે લખ્યું છે 200 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા ચીઠી જયારે લખી કે તમારા જેવા જીવો આ પ્રકારે પ્રશ્ન ઉત્તર કરે એ બહુ સારી વાત છે, અમને ગમે છે, ફરી ફરીને તમે પત્ર લખતા રહેજો. સાધર્મી ભેગા થાય તે શું થાય? આજે કહ્યું હિંમતભાઈને બપોરે, સાધર્મી ભાઈઓ ભેગા થાય તો અહીંયા તત્વની ચર્ચા સહજપણે નીકળે, સહજપણે નીકળે. એવું દ્રવ્યનું સહજ છે, જે શક્તિ સહજરૂપ છે. જો સ્વભાવભૂતા પર્યાય શક્તિ પણ સ્વભાવભૂત છે. પર્યાય શક્તિની વાત છે, આ દ્રવ્ય શક્તિ તો એની શું વાત કરી? દ્રવ્ય શક્તિની તો આ તો એક એક સમયની પર્યાયની સ્વભાવ શક્તિ એની સ્વભાવભૂતા સહજરૂપ છે. વળી કેવી છે? પ્રવાહરૂપ છે. તારા પ્રવાહી પર્યાય ક્યાં કરે અવિરતપણે, એક સમય પણ પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં. પરિણામ સ્વભાવ છે દ્રવ્યનો. એક સમય માત્ર ખંડ નથી, એક સમય માત્ર પર્યાયનો ઉત્પાદ ન થાય એવો એક સમય પણ હોઈ શકે નહીં. તે પરિણામ શક્તિ હોતા સહ સ્વસ્ય યમ ભાવન કરવતી જીવ વસ્તુ પોતા સંબંધી જે કોઈ શુદ્ધ ચેતનારૂપ બે લઈ લીધા, શુદ્ધ ચેતનારૂપ અશુદ્ધ ચેતનારૂપ પરિણામને કરે છે તે પરિણામની નિશ્ચયથી જીવ વસ્તુ કર્મશીલ થાય છે. એમાં નિમિત્તથી કંઈ થતું નથી. એ પોતે પોતાની પર્યાય શક્તિથી ભેદ જ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી અશુદ્ધ ચેતના, ભેદ જ્ઞાનનો સ્વભાવ થાય તો શુદ્ધ ચેતના પ્રગટ થાય, કર્મશીલ થાય. ભાવાર્થામ છે કે જીવ દ્રવ્યની અનાદિ નિધન પરિણમન શક્તિ છે. અનાદિ અનંત જીવ પરિણમી રહ્યું છે, ભૂતકલ પણ પરિણમી રહ્યું છે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને પરિણમે છે. એને નિમિત્તની અપેક્ષા નથી. કેમ કે પર્યાયની શક્તિ જે વસ્તુની શક્તિ હોય એને પરની અપેક્ષા લાગુ પડતી નથી. નિશ્ચયનું કથન છે. બાકી પર્યાય પ્રગટે ત્યારે નિમિત્ત એનો હોય, અનુકૂળ નિમિત્ત હોય તેને વ્યવહારે નિમિત્ત પણ કહેવામાં આવે છે. પણ એ નિમિત્તનું જ્ઞાન એ પર્યાયની સ્વશક્તિના જ્ઞાન વિના એ નિમિત્ત છે એવું જ્ઞાન પણ સાચું થઈ શકતું નથી. કેમ કે નિમિત્તમાં કર્તાપણાની બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. મારા પરિણામને પર નિમિત્ત ને પરના પરિણામને હું નિમિત્ત, એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિવાળો જે પર્યાય ઉપર રહે છે, દ્રવ્ય ઉપર આવતો